આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી પદનો વિધિવત રીતે કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીનો ખેડૂતલક્ષી નિર્ણય. પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને આપી મંજૂરી. નવી સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાય તેવી શક્યતા. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ત્રીજીવારની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન. સંબંધો વધુ સુદૃઢ બનાવવા ઉપર મૂક્યો ભાર. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 રાજ્યોની ખાલી પડેલી 13 વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણીની કરી જાહેરાત. 10મી જુલાઈના રોજ થશે મતદાન. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોનું તપાસ અભિયાન. અને હવામાન વિભાગે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા, જેનાથી લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરીને 9,30,00,000 ખેડૂતોને લાભ થશે. શ્રી મોદીએ કહ્યું કે નવી સરકારનો તેમનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. નવી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક આજે સાંજે યોજાય તેવી શક્યતા છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા મંત્રી પરિષદે શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ વિશ્વના નેતાઓએ અભિનંદન પાઠવતા શ્રી મોદીએ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સામાજિક માધ્યમ ઉપર એક પોસ્ટમાં કહ્યું કે કેનેડા માનવ અધિકાર, વિવિધતા અને કાયદાના શાસન સાથે જોડાયેલા બે રાષ્ટ્રોના લોકો વચ્ચેના સંબંધોને આગળ વધારવા ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે. શ્રી મોદીએ જવાબમાં કહ્યું કે ભારત પરસ્પર સમજણ અને એકબીજાની ચિંતાઓ પ્રત્યે આદરના આધારે કેનેડા સાથે કામ કરવા આતુર છે. ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટેરી ઓર્પોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેઓ લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરવા આતુર છે. જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત ફિનલેન્ડ વચ્ચેના સંબંધોની ગતિ વધારવા અને બંને રાષ્ટ્રની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ફિનલેન્ડ સાથે કામ કરવા આતુર છે. સ્લોવેનિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ગોલોબે જણાવ્યું હતું કે તેઓ સ્લોવેનિયા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વધુ સહકાર આપવા ઉત્સુક છે. જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ તેમના ત્રીજા કાર્યકાળમાં ભાગીદારી ગાઢ બનાવવાનું યથાવત રાખશે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કે મુસેવેનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આફ્રિકાના લોકો ભારતીયો સાથે સમાન આકાંક્ષાઓ અને લક્ષ્યો ધરાવે છે. શ્રી મોદીએ તેમના જવાબમાં કહ્યું કે તેઓ યુગાન્ડા સાથે તેમની મજબૂત ભાગીદારીને આગળ વધારશે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત જીતવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શ્રી મોદીએ આરોગ્ય, કૃષિ, મહિલાઓના નેતૃત્વમાં વિકાસ અને ડિજીટલ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રગતિ માટે નવીનતાના સ્રોત તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાંથી પશ્ચિમ બંગાળમાં 4, હિમાચલ પ્રદેશમાં 3, ઉત્તરાખંડમાં 2 અને બિહાર, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં 1-1 વિધાનસભા મતવિસ્તાર છે. આ વિધાનસભા મતવિસ્તારો માટે 10મી જુલાઈએ મતદાન અને 13મી જુલાઈએ મતગણતરી યોજાશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગે સાથે નવી દિલ્હીમાં મુલાકાત દરમિયાન ભારત મારફતે ભૂતાનમાંથી હાઇડ્રો વીજળીની આયાત કરવાની ઇચ્છાનો પુનરોચ્યાર કર્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન તેમના સમકક્ષ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા નવી દિલ્હીમાં હતા. બેઠક બાદ પત્રકાર પરિષદમાં બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર હસન મહેમૂદે જણાવ્યું હતું કે ભૂતાનથી હાઇડ્રો ઇલેક્ટ્રીસીટીની આયાત માટે ભારતના સથવારે ત્રિપક્ષીય કરારની જરૂર છે. આ બાબતને ભારતના ધ્યાન ઉપર લાવી ચૂક્યા હોવાનું પણ જણાવાયું હતું. ભૂતાન અને બાંગ્લાદેશે બહુપક્ષીય સંબંધોને સુદૃઢ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે તમામ બાંગ્લાદેશીઓના હૃદયમાં ભૂતાનનું વિશેષ સ્થાન છે, કારણ કે તેણે 1971ના મુક્તિ યુદ્ધ પછી બાંગ્લાદેશને પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી હતી. તેમણે બાંગ્લાદેશના કુરીગ્રામમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભૂતાન માટે ફાળવેલી જમીનના યોગ્ય ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ભૂતાન અહીં ઉદ્યોગો સ્થાપશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ હુમલામાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બસ શિવખોરી મંદિરથી માતા વૈષ્ણોદેવી મંદિર કટરા જતી હતી. આતંકવાદીઓએ બસ ઉપર ગોળીબાર કરતા ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આતંકી હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખવા અને ઘાયલ શ્રદ્ધાળુઓને તમામ શક્ય તબીબી સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરીને આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં દરરોજ હજારો ભક્તો ચારધામના દર્શન કરવા આવી રહ્યા છે. બીજી તરફ ચારધામ યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 10મી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 100 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા યાત્રાળુઓના મોતનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે કપાટ ખુલ્યા પછી કેદારનાથમાં સૌથી વધુ 49 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, જ્યારે બદ્રીનાથમાં 22, યમુનોત્રીમાં 22 અને ગંગોત્રીમાં 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. યાત્રાળુઓના મૃત્યુની વધતી સંખ્યા અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે યાત્રા દરમિયાન મૃત્યુના મોટાભાગના કેસોમાં વૃદ્ધો અને પહેલાથી જ કોઈને કોઈ બીમારીથી પીડિત લોકો સામેલ છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે ચારધામ યાત્રા પહેલા યાત્રાળુઓની સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે. વિભાગ અનુસાર અત્યાર સુધીમાં લગભગ 2 લાખ શ્રદ્ધાળુઓની તપાસ કરવામાં આવી છે. નવી સરકારની રચનાની સાથે જ શેરબજારમાં પણ સકારાત્મક અસરો જોવા મળી રહી છે. આજે નવા સપ્તાહના આરંભે જ શેરબજાર ખુલતાની સાથે જ ઐતિહાસિક ટોચના સ્તરે પહોંચી ગયું હતું. સેન્સેક્સે પ્રથમ વખત 77,000ના આંકને વટાવી દીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2024-25 માટે તેના જીડીપી વૃદ્ધિના અંદાજને અગાઉના 7% વધારીને 7.2% કરવા તેમજ નવા વિદેશી ભંડોળના પ્રવાહ જેવા પરિબળો પણ આ વધારા માટે કારણભૂત છે. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ પ્રારંભિક સોદામાં 386 પોઈન્ટ ઉછળીને 77,079ની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. એનએસઈ નિફટી 122 પોઈન્ટ વધીને 23,412ની લાઇફ ટાઇમ ટોચે પહોંચ્યો હતો, જો કે ત્યારબાદ સેન્સેક્સમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને અત્યારે 77,000ની સપાટીથી નીચે ચાલી રહ્યો છે. હવામાન વિભાગે આજે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના કારણે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે, જ્યારે આગામી 6 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળમાં તો પૂર્વ અને મધ્ય ભારતમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 4 દિવસ દરમિયાન આ સમાન સ્થિતિ રહેવાની શક્યતા છે. દરમિયાન પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 13 જૂન સુધી ગરમીની સ્થિતિ યથાવત રહેશે. 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સીયસનો વધારો થવાની પણ સંભાવના છે. ફાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોએ આ મહિનાના અંતમાં ત્વરિત સંસદીય ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો છે. એક્ઝિટ પોલમાં જમણેરી પાર્ટીનો 32% મતે વિજય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે પ્રમુખ મેક્રોની પાર્ટી કરતા બમણાથી વધુ મત દર્શાવે છે. મેક્રોએ સંસદના વિસર્જનની જાહેરાત કરતા કહ્યું કે મતદાનના 2 રાઉન્ડ 30મી જૂન અને 7મી જુલાઈએ થશે. પ્રધાનમંત્રી પદનો વિધિવત રીતે કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીનો ખેડૂતલક્ષી નિર્ણય, પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને આપી મંજૂરી. નવી સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠક આજે સાંજે દિલ્હીમાં યોજાય તેવી શક્યતા. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ત્રીજીવારની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન, સંબંધો વધુ સુદૃઢ બનાવવા ઉપર મૂક્યો ભાર. કેન્દ્રીય ચૂંટણી પંચે 7 રાજ્યોની ખાલી પડેલી 13 વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની કરી જાહેરાત. 10મી જુલાઈના રોજ થશે મતદાન. જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે યાત્રાળુઓની બસ ઉપર થયેલા હુમલામાં જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે સલામતી દળોનું તપાસ અભિયાન. અને હવામાન વિભાગે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.